शरमणीय दर्शनम्। मन्दहासरुचिरान्नाम्भुजम् पूजितम् सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ श्रीपूर्णपुरुषोत्तम नारायणाय नमो। अक्षरधामाधिपतये राजाधिराजाय नमो। सर्वोपरि सर्वावतारे श्री स्वामिनारायणाय नमो नमः। प्राणाधार प्राणनाथ प्राण प्रिय प्रिय वर सुख कर दुख हर श्री घनश्याम महाराजाय नमो। सर्व कारण कारण परम ध्येय मूर्ति श्री हरि कृष्ण महाराजाय नमो। एकाकी वनवासी कंद फूल फलासे महाकरुणा निधान अतिकृष तनु श्री नीलकंठ वरणि राजाय नमो। सदानन्दानन्द घनमूर्ति श्री सहजानन्द स्वामी ने नमो। अस्माकम् आदिगुरु सद्गुरुवर्य महासमर्थ सर्वपरं हंसमुख्यं साधु सेवक हरिरूपनिमग्न सद्गुरु श्री गोपालानंद स्वामी ने नमो। हरि गुरु तुल्य श्री मुक्तानंद मुनि पंडित प्रवर नित्यानंद मुनि कविवर ब्रह्मानंद स्वामी ने वैराग्य मूर्ति निष्कुलानंद स्वामी ने वचन मूर्ति भायात्मानंद स्वामी ने गुणातीत मूर्ति गुणातीतानंद स्वामी ने त्यागी सदानंद स्वामी ने विवेकी आनंदानंद स्वामी ने इत्यादि हरि समर्पित सर्वे परमहंसेभ्य नमो। ग्रंथ लेखक आधारानंद मुनये ग्रंथ श्रोत्र भक्तराज दादा खाचरादिभ्य नमो नमः। मम गुरुवर श्रीराधारमण स्वामी ने नमो नमः। सर्व प्रकट सद्गुरुभ्यः प्रकट सद्भ्यः सर्व हरि भक्तेभ्यश्च नमो नमः। विक्रम संवत 2073 आसो वद धनतेरस मंगलवार तारीख 17/10/2017 कुंडल धाम स्टेज कुटीर आजना आ सांजना बीजा सेशन में आप सब कोई नु स्वागत छे। वाला भक्तो आजे धनतेरस छे અને આવતીકાલે શ્રી સ્વામિનારાયણ સત્સંગ શિબિર 26મીનો આરંભ થશે। સવારે 6 વાગે મંગળા આરતી થશે, સ્તુતિ થશે, પરંતુ એના પહેલાં પ્રભાત ફેરી 5:30 હોક। કાલે તો સવારે બધાએ વહેલા ઉઠવું પડશે, થોડી આદત બદલવી પડશે કાલથી। ભગવાન શ્રીહરિને માટે વહેલા ઉઠીએ તો ભગવાનને બહુ ગમે, વહેલા ઉઠી ભગવાનનું ભજન કરતા કરતા શ્રીજી વાડીથી મહારાજના મંદિર સુધી અહીંયા સ્ટેજ કુટીર સુધી આવીશું, અહીંયા મંગળા આરતીનો લાભ લેશું, પછી શ્રીજીવાડીએ જઈશું, ત્યાં ધૂનનું ઉદ્ઘાટન કરી પછી શિબિરનું ઉદ્ઘાટન કરશું। શિબિરના ઉદ્ઘાટનમાં બહુ સુખ આવશે, તમે બધા બહુ હરિભક્તો આવી ગયા છો, બહુ રાજી થવા જેવું, બહુ દૂર સુધી બેઠા છે બધા, અંધારામાં દેખાતા નથી। દેશ વિદેશથી ભગવાન શ્રીહરિમાં સ્નેહવાળા પોતાનો આત્મા મહારાજના સ્વરૂપમાં જેને જોડવાની બહુ ઈચ્છા છે એવા બધા ભક્તો, નિર્માની ભક્તો, માન સન્માનની અપેક્ષા વિનાના આ બધા ભક્તોને આવકારવા પડતા નથી, આમંત્રણ દેવું પડતું નથી, આગ્રહ તો કરવાની વાત જ ક્યારે, ખુદ સ્વેચ્છાથી ભગવાનમાં જોડાવા, પ્રેમને નાતે તમે બધાએ આવો છો એ અમને બહુ ગમે છે, બહુ રાજી થવાય છે। ભગવાન ભજવાનું ટાણું ક્યાંથી મળે, ભગવાનમાં જોડાવાનું ટાણું ક્યાંથી મળે, મહારાજની મૂર્તિ, મહારાજની કથા, મહારાજનું સ્મરણ, મહારાજમાં પ્રેમ, મહારાજના સંતોનો સંગ, ભક્તોની સાથે આત્મીયતા, આ બધું આ નસીબમાં હોય ક્યાંથી? આ તો મહારાજની આપણા ઉપર કૃપા થઈ ગઈ છે એટલે આ બધું મળી ગયું મફતમાં, બસ આને લૂંટીએ, લાભ લઈએ, બસ ચૂકીએ નહીં। વાલા ભક્તો, આજની એક વાત અનોખી છે, વિષપુરની કથા તો મેં કરી હતી અને એ વિષપુરની કથાનો સાર પણ મેં આપની આગળ ગાયો, હવે 21મું પૂર હું આવ્યો કે જેની કથા મેં કરી જ નથી, દયાળુ સ્વામીએ કરી ત્યાંથી આરંભીને, મારે હાવ નવું છે, અણખેડ્યો માર્ગ, ઠેસ્યું આવશે, ભૂલો પડીશ, આથડીશ, તમે બધા કૃપા દ્રષ્ટિ રાખજો ને આશીર્વાદ દેજો, ઓકે? જો હવે તમારો આદેશ હોય તો હું અણખેડ્યા 21મા પૂરનો આરંભ કરું, આદેશ? આ એક મજા છે, આદેશ? વાહ, એટલી બધી આમાં સરસ વાતો છે, જો કે આમાં વચનામૃતો છે પણ આપણે વચનામૃતને અડ્યા નથી, કારણ કે વચનામૃત કાંઈ સાર ન કહેવાય, એ તો સારનો સાર કહેવાય અને હું તો સાર કહેવા આવ્યો છું, સારનો સાર કોક આવા વિદ્વાન હશે એ કરશે, આપણે ઓલી ફેરે વચનામૃત આવ્યા એટલે પાટેથી ઉતરી ગયા અને આ વખતે વચનામૃત આવ્યા એટલે વચનામૃતને પાટેથી ઉતારી નાખ્યા અને વચ્ચે વચ્ચે હાલ્યું જ આવું છે, ભજનામૃતમાં જે વાત નથી એવી જે કોઈ વાતો આધારાનંદ સ્વામીએ વિશેષ વિશેષ લખી છે એમાંની હું થોડી થોડી તમને કહીશ, ઓકે? એટલામાં જ મારું તમારું બધાયનું કલ્યાણ થઈ જવાનું છે ભાઈઓ. તમે હિંમત હારતા નહીં. એક વાત યાદ રાખજો, આવા માહોલમાં જો રહ્યા ને તો અક્ષરધામમાં ગયા સમજો. હવે તો ગમે એમ કરીને ગુલફી ખાઈ નહીં પણ પડ્યું રહેવું છે. આજે અમે ઓલી ગુલફી વેચવા ચડી ગયા સાહેબ, 4400 ગુલફી વહી ગઈ પણ માણાનો પ્રવાહ એટલો બધો હાલ્યો આવતો તે હું પછી તો હાંજ પડી ગઈ. હા, યજમાન ખમતીધર હતા એટલે વાંધો નહોતો મારે. દમન તમારે મન કે આપી હોય એટલી આપો ને. આમાં 2-3 જણા તો ઘણા એવા છે, 2-3 વાર ગુલફી લઈ ગયા. મારે બેટા ગળી બહુ લાગે ને, ખરું ખોટું? હા, 1-2-3 વાર ગુલફી મારી પાસેથી પ્રેમથી લઈ ગયા હોય હાથ ઊંચો કરો. 2-3 વાર લીધી હોય હા પ્રેમથી. હાય હાય વાહ, આવું હોય ત્યાં આવું હોય. બોલો, હું બોલાવું એટલું બોલો, આવું હોય ત્યાં આવું હોય. મને આ બાળકોની બહુ નવાઈ લાગે. એનું કારણ એ છે કે હું જે દી એવડો હતો ને તે દી ખરેખર કથામાં બેસી જ નહોતો એકતો. ઘડી કંઈ બેહવું ન ગમે. દલ્લુ મહારાજ હતા અને ઓલી સત્યનારાયણની કથા કરતા હો. હા, એ બધું ઓલો સાધુ નામનો વાણિયો ને કલાવતી નામની કન્યા ને વાણ લઈને આવ્યો ને વાણમાં બધા વેલા દેખાણા ને ખોટું બોલ્યો ને એ બધી કથા આવતી હતી. પણ હરામો માલિકર કીડ્યું ચડે. પણ મારો બેટો એ સત્યનારાયણની કથાનો શેરો ધોળો ધોળો હજી ભૂલાતો ને. એ ખાધો પછી હરામ એ શેરો નથી જોયો ક્યાંય. એ શેરડીના માંદળિયા ને ઝમરૂખના ફાડિયા જેવા બટક્યા ને એ કેળાના ફોડવાન અને અમુક હારે ઘેરે તો એવી મજા આવતી ને શેરીમાં રખડતા પણ ગણતા હો. પહેલી ઝાલર, બીજી ઝાલર, એ 4 ઝાલર થાય એટલે જઈને બેસી જવાનું. આમ હાથ રાખીને બેહવાનું. તમે તો હું ગુલફી ખાતા હતા. ફુલેકામાં ગયા છો કોઈ દી? કોઈ પણતો હોય એના ફુલેકામાં? નહીં ને, એ જમાના ગયા. ફુલેકામાં અમે જતા ને પડિયા વાળાને ભાઈબંધ કરતા. એમાં સમજાય તમને? પડિયા પડિયા ફુલેકો વધાવે અને હાકરનો કા પતાહાનો પડિયો હાલે. એ પડિયા વેળ્યા હોય સમજ્યા, એને ગોઠિયો બનાવવાનો અને ઠેલામાંથી હેરવી હેરવી ને ઓલે પાદળ લઈ જઈને ધબધબાવવાના. એને પણવાનો લાભ આપણે આવા પડિયા તો ખાવાના. છોકરાઓ કહે છે આ બધું શું હશે? એ મજા તમારા ભાગ્યમાં નહીં. વાલા ભક્તો, 21મું પૂર આપને હું સંભળાવું અને પછી તમે બધા પોટી જાઓ, બરાબર? શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ, શ્રી સહજાનંદ સ્વામીને નમઃ. મહામુક્ત સ્વામી શ્રી સિદ્ધાનંદ મુનિકૃત શ્રીમદ હરિચરિતરામૃત સાગર સાર જ્ઞાન યજ્ઞ પૂર 21મું તરંગ 90 મંગલાચરણ.
શ્રી સહજાનંદ શ્રી હરિ જનતારન જગવંદ, વાર વાર કર જોરી કે એ જીવાર વાર કર જોરી કે વંદત મેં સુખ કંદ, વંદત મેં સુખ કંદ. અજ્ઞાન તમ વિકટ હરન પ્રગટ ભયે જીમી ભાન, શરણાગત જન હી તીન કો દેત અભય પદ દાન. વાલો મારો આપે છે મોક્ષના દાન. सहजानंद स्वामी श्री हरि जन तारण जगवंद। ए आखी दुनिया ना माना ने तारनारा एटले आखी दुनिया ने वंदनीय जगवंद कहवाय। वार वार कर जोरी के वंदत मैं सुख कंद, एवा सुखना मूल श्री हरि ने वारंवार हाथ जोड़ी ने हूँ वंदना करू छू। अज्ञान तम विकट हरण, विकट एवं जो अज्ञान रूपी अंधारू एने हरनारा, प्रगट भये जीम भान, जेने सूर्य ज्ञान नो उदय न थियो होय, ज्ञान नो सूर्य, एवा सहजानंद सूरज। शरणागत जन ही तिनकू दैत अभय पद दान, शरणे आयो नथी अभय पद आप्यू नथी। आवा स्वामीनारायण भगवान मारा तमारा इष्ट देव वाला भक्तो, आवा प्रभुना चरणारविंदमा नमस्कार करी एमने हृदयमा धारण करी एमने ज करता मानीने स्वामी आगळ लखवा मांड्या, आपणे ए रीते बोलवा मांड्या, तमे ए रीते सांभळवा मांड्या। आ पूर्वमा श्रीहरि गढपुरमां ज निवास करीने रहे छे અને અહીંથી વચનામૃતોની શરૂઆત થાય છે। પુરોરના આરંભમાં ગ્રંથકાર એવું કહે છે કે ભગવાનની જે શરણાગતિ છે, અને શરણાગતિ એની તોલે કોઈ ન આવે। શરણાગતિ જે કોઈ માણસ પરમાત્માની શરણાગતિ સ્વીકારે છે એ જ સાચો જ્ઞાની છે, એ જ સાચો પંડિત છે, એ જ સમજવાનું હોય એ સમજ્યો છે। તે વિનાનું શાસ્ત્ર જ્ઞાન તો બરાબર નહીં, ભગવાનને શરણે ગયા વગરનું શાસ્ત્ર જ્ઞાન સારું નહીં। જો શાસ્ત્ર જ્ઞાન એક હથિયાર છે, એ આપણું અને બીજાનું કલ્યાણ કરે ને કોકનું કલ્યાણ ટાળે ખરું। આમાં સ્વામી એવું લખ્યું કે ક્ષત્રિયના હાથમાં રહેલા શસ્ત્ર પ્રજાની રક્ષા કરવા માટેના હોય બરાબર, પણ ચોરના હાથમાં રહેલા શસ્ત્ર છે તે લોકોના પ્રાણ હરવા માટે હોય છે। આતંકવાદીના હાથમાં ગન હોય એ તો લોકોને મારી નાખવા માટે છે, અને પોલીસના હાથમાં ગન હોય એ તો પ્રજાની રક્ષા કરવા માટે હોય છે, ઓ પ્રજાને મારવા માટે, આ પ્રજાને ઉદ્ધારવા માટે। આટલો ફેર, ભગવાનનો આશ્રિત હોય એની પાસે જે શાસ્ત્ર વિદ્યા હોય એ બધાના ઉદ્ધાર માટે હોય, અને ભગવાનથી વિમુખ હોય, નાસ્તિક હોય, ભગવાનને શરણે ન આવ્યો હોય એવાની પાસે શાસ્ત્ર જ્ઞાન હોય ને, એ આતંકવાદીઓના હાથમાં ગન હોય એવું છે। એનાથી કોઈનું ભલું થતું નાથ, બોલો હા બસ, એમ ભારે મજા આવી હો તમારી યાર। જો આ વખતે આપણે ફટાકડા નથી ફોડવા, ઓકે, ફટાકડામાં પૈસા ખર્ચવાના હોય એના કાજુ બદામ પીસતા લેજો, આપણે ઠાકોરજીનો અભિષેક કરીશું ને પછી આમ જો બુકડાવીશું। અરે એ મેવો પ્રસાદીનો અભિષેકનો શું મજા આવે જમવાની, હા તમે જોવો ને પછી તમને મેવો ખવડાવો છો, હા ખાશો ને, બસ આ છેલ્લો અભિષેક છે હરિચરિતામાં સાગરની પૂર્ણાહુતિનો છેલ્લો, પછી કોણ સાગરની કથા કરશે ને કોણ અભિષેક કરશે ખબર નહીં હવે, પણ આપણે આમાં કઈ કસર રાખવી નથી હો। વાલા ભક્તો, ભગવાનને શરણે ગયેલા જે જીવાત્માઓ છે એની જે શાસ્ત્ર વિદ્યા છે એ સહજન તારણ છે, તેમજ ભગવાનના શરણાગતનું જ્ઞાન મુમુક્ષુને ફાયદારૂપ છે, અને ભગવાનથી વિમુખનું જ્ઞાન મુમુક્ષુને ભગવાનથી દૂર કરનારું છે। પુનિ પુનિ મે માગત યહ, પુનિ 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 મે માગત યહ, સાચે જ્ઞાની તાકે સદાય દીજે સંગ હરી, અંતર કી જાનત જાકે। क्या बात बता दी। स्वामी कहे छे महाराज तमारा चरण में वारे वारे वंदन करी पगे लागी लड़ी लड़ी ने एक ज वात मांगू छू के एवा खरे खरा ज्ञानी नो संग देजो के जे आपना अंदर नी वात जाने ने हरोड़ी नाखे। एवा ज्ञानी नो संग देजो के आपना मां काई खोट खामी नो रेवा दे। हा जेवा तेवा नो संग नहीं भोगा काढ़ी नाखे आपड़ा अज्ञान ना। એવા હારા ડાયા સુગ્ન સૂક્ષ્મ બુદ્ધિ જીની બુદ્ધિ વાળા સાધુ નો સંગ દે। હે મહારાજ આવી કૃપા કરો, બસ આજ હું વારે વારે આપની પાસે માંગુ છું। કારણ કે આપના જે જે ચરિત્રો છે તે બધા એવા જ્ઞાની સત્પુરુષના સમાગમમાં રહેવાથી સવળી રીતે સમજાય જશે। સમજાણો, જ્ઞાની પુરુષો વિના આપના ચરિત્રોને સવળી રીતે કોઈ કહેતું નથી। સાંભળ્યું? જ્ઞાની પુરુષો વિના આપના ચરિત્રોને સવળી રીતે કોઈ કહેતું નથી, એને આવડે તાર કેમ બિચારાને। આટલી વાત આધારાનંદ સ્વામીએ મંગલાચરણમાં કરી અને હવે ગઢડા પ્રથમ પ્રકરણના વચનામૃતની પૂર્વ ભૂમિકા શરૂ થાય છે। મજાની કથા છે, આપણે તો આ પહેલી વહેલી કરીએ છીએ, તમે કરેલી કેમ? એક વાર કથા કરી એમાં દામય નથી કરી શકતા, શું હાલો તોબડો એટલો બધો હું પડે એમ ભાઈ? આમ તો કરી કે હા એ ઠીક આવે ના, એનું કારણ એવું છે કે ભગવાને કરી હોય ને એટલે એમને એવું લાગે કે મારે કેમ માથે લઈ લેવું એમ, ભગવાને કર્યું। સાધુ પોતાને કરતા માને નહીં, એટલે તમે કર્યું એમ કહેવાનું કઈ તે એટલે એને શરમ થાય કે મેં કર્યું એમ કેમ કેવું। દેવન હારે ઓર હે, દેવન હે દિન રાત, સમજ્યા? પછી લોક ભરમ હંપે ધરે ઇસલિયે નીચે નેન, અબ આયા ચેન। તો વચનામૃતનો આરંભ કઈ રીતે થયો એ હું આપને પહેલા સંભળાવું છું। પ્રફુલભાઈ જાગો છો ને? અમારી ખોડીશુના વાહેલા ટાંગા નબળા હોય છે એટલે બહુ આમ ન થતા, નહીતર હાવ આમ થઈ જાઓ। વાલા ભક્તો, વિક્રમ સંવત 1876 ની સાલ હતી અને માક્ષર મહિનો હાલતો હતો, હજી બહુ એવી કડકડીને ટાઢી તો નહોતી પડી, માક્ષર સુદ ચોછનો દિવસ હતો અને તે દિવસે શ્રી હરિ અક્ષર ઓરડીની આગળ ચોક હતો। એ ચોકમાં રાત્રે પલંગ ઉપર હૂતા છે, સાંભળજો, શ્રીહરિની ફરતે 10-12 પાર્ષદો પણ જરા આડે પડકે થયા, એટલે બધા હૂતા છે પાળાન મહારાજ, મહારાજ પલંગ ઉપર, તો એટલે આ બધા હેઠે ગાડલા નાખીને જરા આડા પડેલા હો। અને જ્યારે દોઢ પર રાત્રિ વીતી ત્યારે સાધુની જાયગામાં મુક્તાનંદ સ્વામી હાથમાં સરોદ લઈને ભગવાનમાં ચિત્ત જોડી ઉચ્ચ સ્વરે બિહાગ રાગના પદ ગાવા લાગ્યા। સાધુની ધર્મશાળા એટલે ગોપીનાથજીના મંદિરની સામે જે છત્રી છે ને ત્યાં, અને અક્ષર ઓરડી એટલે ગોપીનાથજી મહારાજના મંદિરની પછવાડે દરબારગઢ, ને દરબારગઢને વિંધીને ઓલકર જાઓ ત્યાં ખૂણે અક્ષર ઓરડીની, એના ચોકમાં મહારાજ હુતા છે અને 10-12 પાર્ષદો હુતા છે અને રાતના 10:30 વાગ્યા છે। કેટલા? હજી 1/2 કલાકની વાર છે, હજી 10 નહીં વાગ્યા, એટલો સમય થયો છે। માક્ષર મહિનાની રાત છે, ઠંડી, મહારાજને પાર્ષદો આડે પડ્યા પડ્યા જરા આમ ઘુસુર ફુસુર કરે છે, હેમા મુક્તાનંદ સ્વામીનો અવાજ સંભળાણો, બિહાગ રાગમાં સ્વામી સરોજ સાથે એવું મધુરું ગાન કરે છે ઊંચે સ્વરે કે ના પૂછો વાત। એ શિયાળાની ટાઢી રાતમાં સરોદના તાર સાથે એક રસ થઈ ભગવાનના સ્વરૂપમાં જોડાઈને સ્વામી કીર્તન ગાન કરતા હોય અને મહારાજનું હૃદય ખેંચાણ્યા વગર રે ખરું? મહારાજ હુતા હુતા બોલ્યા, પાર્ષદો કા મહારાજ, મુક્તાનંદ સ્વામી કીર્તન ગાઈ રહ્યા લાગે છે, ના ના નહીં ના રે ના મહારાજ, અમને તો બ્રહ્માનંદ સ્વામી ગાતા હોય એવું લાગે છે, કેમ જે મુક્તાનંદ સ્વામીનો સ્વર આટલો બધો ઊંચો નથી, મહારાજ કે મને તો મુક્તાનંદ સ્વામી ગાતા હોય એવું લાગે છે, અમને તો બ્રહ્માનંદ સ્વામી ગાય એવું લાગે છે. હે પચ્છમના દેવજી ભગત, હા મહારાજ, જાઓ તમે જોઈ આવો કોણ ગાય, જાઓ તો. એમ કરીને મહારાજે એકને ઊભા કર્યા અને ઠેઠ અક્ષર વરડીથી બારગઢ હોરા થઈને એણીકોટ ઠેઠ સાધુની ધર્મશાળે દેવજી ભગત આવ્યા. સંતોની જાયગાના બારણે આવીને પૂછ્યું, કીર્તન કોણ ગાય છે? ત્યારે માલકરતી બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે અમે ગાઈએ છીએ. તેથી તેણે આવીને શ્રીહરિને કહ્યું, બ્રહ્માનંદ સ્વામી ગાય છે. મારે એમ કે આજકાલે આવા હશે પૂરું નહીં તપાસનારા, શોક કાંઈ કરવા જેવો નથી. મહારાજ વખતથી જ આમને મળ્યું આવે છે, હીરો ડેલે હાથ દી આવ્યો જેવું. બોલો, અમારા અહીંયા કુંડલમાં ભાભા રાખ્યા છે ને, એની તમને વાત કરું. કોઈક જાત્રાળુ આવ્યા હોય ને એટલે અમે પૂછીએ કે આ ક્યાંના કોણ છે, જાઓ જો બધું તપાસ કરતા હો તો. એટલે ભાભા ઉપડે ને આજે પૂછે, કયું ગામ? ઓતારિયા. ઠીક, આવીને કે ઓતારિયાના છે. પછી આપણે એમ કહેવી પણ કોણ છે, કાંઈ નામ બામ, ક્યાંથી આવ્યા, ક્યાં જવાનું, તો એ પૂછી આવું. એ પાછા આવવું પડે, ઠહરું ઠહરું. એ ત્રણ સારવાર મોકલી ત્યારે પૂરી માહિતી લઈને આવે, આટલા બુદ્ધિશાળી. એક એક તમારે જેવા તેવા નહીં. આમ થાય એની મેળે તો કોઈ દી હરામ, જો કોઈને પૂછ્યું હોય તો કોણ છો ને ક્યાંથી આવ્યા, આવે ને જાય. સામે સામે હરે ક્યારે થાય જીકો, સુખી જ બહુ બધા. અમારા બાપાને કોઈ દિવસ કોઈ તકલીફ થતી નથી. અહીંયા ખાય બાપા ને ગેસ અમને થાય છે. એને કોઈ દી ગેસ નહોતી. મને તો એક વૈદ્ય ઠપકો આપ્યો, મને કે તમને ગેસ કેમ થાય છે? મેં કે ભાઈ થાય છે. મને કે ત્યાં કોઈ ભાભાને થાય છે? મેં કીધું ના. મને કે તમને કેમ થાય છે? મેં કીધું ભાઈ હવે થાય છે. મને કે બાપાનો સંગ કરો. મેં કીધું હું? મને કે બાપા જેવું બધું શીખો. મેં કીધું હા, એ શીખવા જેવું કરું તો હું તમારા જેવો થઈ જાઉં? ના પાડે જાવડા પાકું નહીં. લ્યા દેવજી ભગત ખબર કાઢી આવ્યા, બ્રહ્માનંદ સ્વામી ગાય છે. આજ મને શોક ટળી ગયો. મને એમ થયા કરતું હતું કે આ પૂરું પૂછીને આવે નહીં, આનું કરવું હું. હવે મને ખબર પડી કે મહારાજને જાતે પૂછવા ને જાણવા ધક્કા ખાવા પડતા હતા, તો આપણે કોણ? આ નો હરખું તપાસે. આવીને કહી દીધું, મહારાજ બ્રહ્માનંદ સ્વામી ગાય. શ્રીહરિ કહે, ના ના, આ બ્રહ્માનંદ સ્વામી નથી ગાતા. હાલો હાલો, આપણે ત્યાં જઈને જોઈએ. ઉઠો. એ મહારાજે ઉઠ્યા, બોલ્યા હુતા, એ બધા ઉઠ્યા ઉઠ્યા હુતાતા ને ઉઠ્યા અને આવ્યા સાધુની ધર્મશાળામાં. હે શ્રીહરિ, કીર્તનના બાને સંતોને દર્શન દેવા સંતોની જાયગામાં પધાર્યા 10:30 વાગે. ત્યારે એક મુક્ત મુનિ પ્રેમ મગ્ન થઈને ગાતા હતા અને તેની સાથે હું પણ એકલો ઉત્સાહથી ગાતો હતો. હું એટલે લેખક આધારાનંદ સ્વામી, સિદ્ધાનંદ સ્વામી. એ કે મુક્તાનંદ સ્વામી ગાતા અને હું આર્ય ઝીલતો, એક હું ગાતો. કેટલાક સંતો હુતા હતા, તે શ્રીહરિ પધાર્યા સાંભળી સૌ ઊભા થયા. અય મહારાજા ઉઠ, બધા બેઠા થઈ ગયા. આ વખતે મારી ઉંમર 20 વર્ષની હતી. સ્વામી લખે છે આધારાનંદજી કે સંવત 1876માં મારી ઉંમર 20 વર્ષની હતી અને સ્વામીની હારે હું ગાતો. ત્યાં ચોક વચ્ચે ચોતરા ઉપર સંતોએ ગાદી તકિયા બિછાવી દીધા. ક્યાં બિછાવી દીધા? સાધુની ધર્મશાળાના ચોક વચ્ચે ચોતરા ઉપર, બરાબર ધ્યાન દેજો. અને તે ઉપર શ્રી હરિ દક્ષિણાદે મુખે બિરાજમાન થયા. કયા મુખારવિંદે? યસ, શ્રી હરિએ મસ્તક ઉપર એક ભારે પાક બાંધી હતી, ધોળી, એક ચાદર ઓઢી હતી એ ધોળી હતી, અને એક સુંદર ધોત્યું પહેર્યું હતું ધોળું. સુખકારી શ્રીહરિની એવી તો શોભા બની હતી કે તે કહી શકાય એમ નથી. પછી બધા સંતો ત્યાં આવીને બેઠા અને હરિભક્તો પણ આવીને બેઠા, અડખે પડખે ખબર પડી ગઈ છે. પછી શ્રીહરિએ પૂછ્યું, એટલે આ કીર્તન કોણ ગાતું તું? ત્યારે સંતોએ કહ્યું કે મહારાજ, મુક્તાનંદ સ્વામી ગાતા હતા. એમ? હા, સ્વામીને રોજ કીર્તન ગાવાનો નિયમ છે. ગમે એટલું સાંજે કામકાજમાં મોડું થઈ જાય પણ કીર્તન ગાયા વગર લાંબુ નહીં થવાનું. તે ક્યારેય નિયમને ભૂલતા નથી. આપણે નિયમ ભૂલી બહુ જાય. સ્વામી ક્યારેય નિયમને ભૂલતા નહોતા. અને મહારાજ, હે મહારાજ, જ્યારે સ્વામી કીર્તન ગાતા હોય છે ને, ત્યારે તેઓ એવા 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 પ્રસન્ન થઈને ખૂબ આમ છે ને આમ પ્રેમ મગ્ન થઈને ભગવાનમાં પોતાના મનને પરોવી દે છે, આમ કીર્તન ગાય છે. આવું બધા બોલ્યા. મહારાજે સાંભળ્યું. કેટલું સરસ અદ્ભુત વર્ણન છે. દક્ષિણાદે મુખારવિંદે, ચોતરા પર ગાદી તકિયા ઉપર, માથે સુંદર પાગ, ભારે પાગ બાંધ્યા, આવું બધું. જો હું તમને વચનામૃત છે ને એ થોડુંક વાંચી દઉં, એમાં આ માયલું કાંઈ છે નહીં. સંવત 1876ના માક્ષર સુધી ચોથ ચતુર્થીને દિવસ શ્રીજી મહારાજશ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં સાધુની જાગ્યાને વિશે રાત્રિને સમયે પધાર્યા હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અહીંયા એટલું જ લખ્યું છે. ચોતરા ઉપર ગાદી તકિયા નહીં, દક્ષિણાદે મુખારવિંદે નહીં, પાગમાં છે પહેરી તી એવું કાંઈ નહીં, રાત્રિનો કોઈ સમય નહીં, રાત્રિને વિશે પધાર્યા હતા. પણ આધારાનંદ સ્વામી તેદી ત્યાં ઉપસ્થિત હતા. એણે આ બધું પોતે જાતે જાણેલું, જોયેલું, માણેલું કમ્પ્લીટ લખ્યું. શું હતું, હું નહોતું, કેમ આવ્યા ને કેમ બેઠા, આ બધું. આ વચનામતની આ રીતે શરૂઆત થઈ. ભાઈ, મુક્તાનંદ સ્વામી બહુ હેતથી કીર્તન ગાતા હતા. ત્યારે શ્રીહરિએ કહ્યું, જો સંતો, અમને કીર્તન ગાતા આવડતું નથી પણ કીર્તન ઉપર અમને ખૂબ પ્રેમ રહેશે. ભલે અમને નથી આવડતું, ગાવાનું બહુ નહીં આપણને એવું, પણ કીર્તન ઉપર મને ભાવ બહુ. કીર્તન સાંભળતા તૃપ્તિ જ થતી નથી મને. કીર્તન અને કથામાં ભગવાનની મૂર્તિ ચરિત્રો એ સહિત પ્રત્યક્ષ પ્રમાણ રહે છે. આ છે કીર્તન અને કથાની તાકાત. જે રીતે ભગવાન રાજી થાય તે રીતે મન, વચન અને કર્મથી આ કીર્તન કથા કરવા જોઈએ. આવી સમજણના જેવી બીજી કોઈ સમજણ નથી અને તેવી સમજણને અમે સૌથી શ્રેષ્ઠ સમજણ માનીએ છીએ કે ભગવાનમાં ચિત્તને પોરવીને કથા કીર્તન કરવા. આ સમજણ બહુ સારી, આ અંગ બહુ સારું. વાલા ભક્તો, અહીંથી ગઢડા પ્રથમ પ્રકરણના વચનામૃત શરૂ થાય છે. એ હું નહીં લેતો. શ્રી હરિ ગઢડા પ્રથમના 14મા વચનાવર્તમાં એક વિશેષ વાત કરે છે, એ તમને સંભળાવું છું. મહારાજે એમ કીધું કે જ્યારે બુદ્ધિ ફરી જાય ને બુદ્ધિ, ત્યારે સંતોએ તેને આપેલું ઘણું હેત પણ ઝેર જેવું લાગે છે. બુદ્ધિ આપણી કોઈમાં હેતથી જોડાણી હોય ને એમાં તો એ વખતે આપણને એ મારે તો પણ સારું લાગે, પણ જ્યારે આપણી બુદ્ધિ ફરી જાય ત્યારે આપણને દાંત કાઢીને વાત ન કરી શકાય, તોય અવળું પડે કે મારી સામું કેમ તમે દાંત કાઢ્યા. પછી તો એને ઘણું હેત આપ્યું હોય ને એ ઝેર જેવું લાગે. પછી કોઈની સાથે મન મળતું નથી અને તે ઉદાસ રહે છે. બુદ્ધિ ફરી જાય પછી માણા ઉદાસ રહેવા માંડે, આઘો રહેવા માંડે, આવું થાય છે. એક દિવસ શ્રીહરિએ પોતે કરેલી તમામ વાતોને કાયમી ટકાવી રાખવા વિચાર કર્યો. મહારાજને એમ થયું કે અમે આ ધરતી ઉપર આવ્યા, અમે આ ચરિત્ર કર્યા, આટલો બધો અમે ઉપદેશ આપ્યો, આ બધી અમારી લીલા, અમારો ઉપદેશ, અમારું જ્ઞાન કાંઈક માળું એમનામ લુપ્ત થઈ જાય તો? આ બધું ટકવું જોઈએ, રહેવું જોઈએ, આના ગ્રંથો લખાઈ જવા જોઈએ તો જ ટકે, પદો બની જવા જોઈએ. આવો મહારાજે વિચાર કર્યો. કેમ જે આ બધું જો હશે તો પાછલે દાડે જીવાત્માઓના કલ્યાણ એના માધ્યમે થતા રહેશે. હાચું ખોટું? આ બધા શાસ્ત્રો ન હોત તો હું તમે હું ગાત ને હું કેત ને હું સાંભળત ને શેના ઉત્સવ મહોત્સવ ને કથા પારાયણ જ્ઞાન યજ્ઞો કરત? કો શ્રીજીએ ભારે વિચાર સારો કર્યો અને પછી તે માટે શ્રીહરિએ તે બધી વાતો સંભાળીને લખી લખાવી લેવાની મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી. પછી મહારાજે બધા સંતોને કીધું, હરિભક્તો નહીં કીધેલું ખાસ, પણ મુક્તાનંદ સ્વામીને મુખ્ય, કે અમારા જે જે ચરિત્ર જે જે વાતો છે તે તમે બધા લખી લેજો, બરોબર લખી લેજો બધું આબેહૂબ, કેમ જે પાછલે દાડે એ બહુ ઉપયોગી થશે. મુક્તાનંદ સ્વામીને તો ખાસ કીધું, સ્વામી તમારે આખી જિંદગી આ જ કામ કરવાનું, તમારા ઈષ્ટદેવ સંબંધી ગ્રંથો લખ્યા કરવાના. સ્વામીએ ભગવાનની આજ્ઞા શિરોધાર્ય કરી, કાં લખજો હાથે ને કાં કોકની પાસે લખાવજો, પણ અમારું લખ્યા વગર લખાવ્યા વગરનું કાંઈ જવું ન જોઈએ. મુક્તાનંદ સ્વામીએ બધી હા પાડી, તેથી રાજી થઈને શ્રીહરિએ મુક્તાનંદ સ્વામીને તે વાતો લખાવવા માટે ચાર લૈયા આપ્યા, કે સ્વામી હું તમને ચાર લૈયા આપું છું, એની પાસે બધા ચરિત્ર તમે લખાવ્યા જ કરજો. એક તો સુકાનંદ સ્વામી, શ્રીજી મહારાજનો જમણો હાથ કહેવાય. બીજા આધારાનંદ મુનિ, જે મુક્તાનંદ સ્વામીના શિષ્ય હતા આ ગ્રંથના લેખક. ત્રીજા શાંતાનંદ સ્વામી અને દહરાનંદ સ્વામી. આ ચાર લૈયા ભગવાન સ્વામિનારાયણે મુક્તાનંદ સ્વામીને સોંપ્યા. સ્વામી તેમની પાસે શ્રીહરિની લીલા તથા ઉપદેશ પ્રસંગો કાયમ લખાવતા રહ્યા. અને વાલા ભક્તો, એ જ જે બધા ખરડાઓ અસંખ્ય ભેળા થયા હતા એમાંથી જ આધારાનંદ સ્વામીએ આ લાખ ચોપાઈ જેવો મોટો હરિચરિતામૃત સાગર ગ્રંથ લખ્યો છે. એ બધા લૈયાઓએ જે જે લખી લીધેલું તે ટાણે લાયુમાં, પછી એ બધા ખરડા ઉપરથી એક અણમોલ આવું શાસ્ત્ર નિર્માણ પામ્યું. આ આપણા માટે બહુ ખુશી થવા જેવી, નાચવા જેવી વાત છે. આ બધું ભગવાન સ્વામિનારાયણે કરાવ્યું પરમહંસો પાસે આપણા ભલા માટે. શ્રીહરિ ગઢડા પ્રથમના 56મા વચનામૃત દરમિયાન જે પ્રસિદ્ધ વાત નથી એવી વાત જે કરે છે એ હું અહીંયા કહું છું. ભગવાન શિવાયની કામનાની ખોટ કોને દેખાય? ભગવાન સિવાયની આપણામાં કાંઈ કામના રહી ગયું હોય, કાંઈ ઈચ્છા રહી ગઈ હોય, કોઈ ગુણ રહી ગયો હોય તો એ વાત કોને પકડાય કે છે, તે વિશે અદ્ભુત વાત કરી છે કે પોતાના ગુણને કારણે જેટલી ખોટ રહે છે તે મુક્તને પણ દેખ્યામાં આવતી નથી. જોયું? એ ખોટ મુક્તને પણ દેખાતી નથી. જે જીવ પોતાના ઇન્દ્રિયો અને અંતકરણની તમામ વૃત્તિએ કરીને ભગવાનને આકારે આકાર થઈ જાય નિર્દમપણે, જેટલો એમ આકારે આકાર વર્તતો હોય તે ભક્ત તેટલી પોતાની ખોટ યથાર્થપણે દેખે છે. પોતાની ખોટ દેખવા માટે પોતાની વૃત્તિઓને પુરુષોત્તમની મૂર્તિને આકારે આકાર કરવી પડે છે. અને એમ જો ન થઈ શકે તો સમજવું કાંઈક ખોટ છે, અને જો એમ વૃત્તિ ભગવદ આકારે રહે તો સમજવું કોઈ ખોટ નથી. ન રહે તો કાંઈક ગુણ વર્તે છે, હજી નિર્ગુણ થવાનું નથી, ગુણ પર થવાનું નથી, ગુણાતીત થવાનું નથી, બ્રહ્મરૂપ થવાનું નથી. માટે પુરુષોત્તમને ધારવા એ થઈ શકે નહીં. ભગવાનને ધારવા ધામ થવું પડે છે, ધામ થાય એ જ ઘનશ્યામ ધારી શકે, આવો નિયમ છે. અને ઘનશ્યામને અખંડ પોતાની દિવ્ય ચેતનામાં જે માણસ નથી રાખી શકતા તો એ ગુણ પર છે, અને એ ગુણને ઓળખવા જ પોતાના ચેતનની ચેતનાને ભગવાન પુરુષોત્તમની મૂર્તિને આકારે આકાર રાખવી એમ કરે અભ્યાસ, એને પોતાની ખોટ ઓળખાઈ આવે છે કે ક્યાં અટકાય છે, એમ કરવામાં શું નડે છે. બાકી એમ જે નથી કરવાનો આરંભ કરતા એને પોતાના ગુણ ક્યારેય દેખાતા નથી, ખોટ દેખાતી નથી. આવી મસ્ત મજાની વાત આ આધારાનંદ સ્વામીએ પ્રથમના 56મા વચનામૃતમાં લખી છે, જે પ્રસિદ્ધ વચનામૃતમાં આ વાત નથી, એટલે મેં તમારી આગળ આમાંથી લઈને કીધી. અદ્ભુત વાત. જે જીવ પોતાના ઇન્દ્રિયો અને અંતકરણની તમામ વૃત્તિએ કરીને ભગવાનને આકારે નિર્દમપણે જેટલો વર્તતો હોય, એમ મહેનત કરતો હોય, જોડાણો હોય, તે ભક્ત તેટલી પોતાની ખોટ યથાર્થપણે દેખે છે. માટે ખોટ દેખવી હોય એને આ કામ કરવું, પોતાની ચેતનાને મહારાજની મૂર્તિમાં આકારે આકાર રાખવાનો અભ્યાસ કરવો. શ્રી હરિ ગઢડા પ્રથમના 56મા વચનામૃત દરમિયાન ખપવાળાના થોડા લક્ષણ કહે છે, સાંભળી લઈએ. ખપવાળો ભગવાનના ભક્તને મસ્તક નમાવવામાં ક્યારેય અક્કડ થતો નથી. આ ખપવાળાનું લક્ષણ છે, કૂણો લાબરા જેવો રહે, કોઈને નમવામાં એને જરાય સંકોચ કે આમ જરાય શરમ ન થાય. ભક્તોના મન કર્મ તથા વચને કરીને અધિક અધિક ગુણ ગાતો રહે, આને કહેવાય ખપવાળો. નમવામાં જેને જરાય વાર ન લાગે અને બીજાના વખાણ કરવામાં જેની જીભ હંમેશા મોકળી હોય, આનું નામ ખપવાળો. જે અક્કડ થઈ જાય, નમી ન હકે, નમવામાં વાર લાગે અને કોકને મુક્ત કંઠે વખાણવા હોય તો જેને થાય નહીં જરા સંકોચ રહે, આ ખપવાળા નહીં. પોતામાં જેટલા દોષ હોય તેને ઝેર જેવા દેખે, પણ તે દોષોનો ક્યારેય સંસર્ગ રાખે નહીં, ત્યારે આ સત્સંગ રહે છે. આ ખપવાળાના લક્ષણ છે. પોતાના દોષોમાં જેને ઝેર જેવી આમ અભાવ વૃત્તિ ન રહે એને દોષો ટળે જ નહીં. ભાઈ, દોષોનો ક્યારેય સમાગમ કરાય નહીં, દોષોને ગણાય નહીં, એનો સંસર્ગ રખાય નહીં, ત્યારે ખપવાળા ગણાય, અને ત્યારે જ આ સત્સંગમાં આપણાથી ટકી રહેવાય છે. સત્સંગમાં તો અપાર ગુણો રહ્યા છે, પણ પાત્રતા વગરના માણસમાં અભિમાનને લીધે સત્સંગના તે ગુણો ક્યારેય ટકતા નથી. અભિમાનને લીધે ગુણો ટકે નહીં, કેમ જે એનામાં અભિમાન છે, માટે એ હજી સત્સંગના ગુણોને ટકાવવાનો પાત્ર બન્યો નથી. જ્યારે ભગવાનના ભક્તની આગળ, એ સાંભળજો, જ્યારે ભગવાનના ભક્તની આગળ લેશ માત્ર પણ માન ન રાખે, લેશ માત્ર, ત્યારે સત્સંગમાં જે ગુણો રહ્યા છે તે તેમાં પ્રવેશ કરે છે. આનો અર્થ એ થયો કે જ્યાં સુધી થોડું ઘણું જો માન હશે ત્યાં સુધી સત્સંગના ગુણો આપણામાં પ્રવેશવાના જ નથી, ઘૂસવાના જ નથી. ભાઈ, આનો અર્થ એ થયો કે તમામ ગુણોને આડ કરીને આડો ઊભો હોય તો એ એક માન નામનો શત્રુ છે. એક ગુણ ન થવા દેતો. બોલો, માન જાય પછી જ ગુણોને આવવાની શરૂઆત થાય છે. કેવી અદ્ભુત વાત છે. આપણે માન હારે વેર કરવું પડશે. હો, માનને બોચીએ જાલીને ધોકાવીને અહીંથી કાઢવું પડશે. શ્રી હરિ જયંતિ ઉત્સવ દરમિયાન ગ્રંથકાર એવું લખે છે, શ્રી હરિ જયંતિ ઉત્સવ આવ્યો ચૈત્ર સુદ નવમી, એ નિમિત્તે આધારણ સ્વામી એવું કહે છે કે હરિનવમી એટલે શ્રીહરિની જન્મતિથિ. શ્રીહરિની આજે જન્મતિથિ છે, જન્મતિથિનો આજે દિવસ છે. જન્માષ્ટમી, દિવાળી, અન્નકોટ, વસંત પંચમી, હુતાશની અને ફૂલદોલ એ બધા ઉત્સવના દિવસો છે, છે એની કોણ ના પાડે છે, પણ તે બધા ઉત્સવો કરતા આ શ્રી હરિનવમીના ઉત્સવને હરિભક્તો સર્વોપરી માનતા હતા, કેમ જે પોતાના ઈષ્ટ દેવનો પ્રાગટ્ય દિન, એમાં એને ભારે હેતને ભારે આમ ઉત્સાહ રહેતો. આ પ્રસંગે સાચા સંતની સમજણ અને સ્થિતિ વિશે પણ ગ્રંથકારે થોડુંક લખ્યું છે. જો જે એક ભગવાનને સત્ય જાણીને શ્રી હરિના સ્વરૂપમાં પોતાના આત્માને જોડતા જ રહે, જોડતા જ રહે છે, અને જેમ જીવ શરીરમાં એક રસ થઈને રહે છે, ક્યાં શરીરમાં, જેમ જીવ શરીરમાં એક રસ થઈને રહે છે તેમ પોતાના આત્માને શ્રી હરિની મૂર્તિમાં એક રસ રાખતા હોય તે જ સંત કહેવાય છે, એને જ સંત કહેવાય. શું વાતો લખી છે.
હરિ કુ સત્ય જાની એક જે હા, હરિ મે જીય જો રત રહે તે હા. હરિ કુ સત્ય જાની એક જે હા, હરિ મે જીય જો રત રહે તે હા. હરિ કુ સત્ય જાની એક જે હા, હરિ મે જીય કુ જો રત રહે તે હા. હરિ સત્ય જાની એક જે હો, હરિ મે જીય જો રત રહે તે હા. તન મે એક રસ રહે જિસ રીતા, તન મે की मूर्ति में तैसी रीता,
हरि की मूर्ति में तैसी रीता,
हरि की मूर्ति में तैसी रीता,
तन में एक रस रहे जिस रीता,
तन में एक रस रहे जिस रीता।
કેવી રીતે મૂર્તિમાં પોતાના જીવને જોડવો એનો અહીંયા એક્ઝામ્પલ આપીને આપે ખૂબ ગળે વાત ઉતરી જાય એવું આપણને સ્વામીએ કહ્યું। જેમ આત્મા શરીરમાં એક રસ થઈને જોડાઈ ગયો છે એમ મૂર્તિમાં એક રસ થઈ જાવ, એમ જ જોડાઈ જાવ દેહની જગ્યાએ મૂર્તિ।
જીયર ખત તેહી સંત કહાતે,
આવું જે કરી નાખે એને સંત કહેવાય।
हरी मूर्ति में एक सुख मनाते,
बस हरी मूर्ति माज एक सुख मनाए,
सुख मनाते
हरी की मूर्ति बिना सुख जो जितना,
हरी की मूर्ति बिना सुख जो जितना,
मल सम देखत रहे उदितना,
मल सम देखत रहे उदितना,
हरि की मूर्ति, हरि की मूर्ति बिन सुख जो जितना,
हरि की मूर्ति बिन सुख जो जितना,
मल सम देखत रहे वो जितना,
मल सम देखत रहे वो जितना,
रहे वो जितना,
रहे वो
વાલા ભક્તો। જ્યારે પોતાને આત્મા માનીને પોતાના આત્માની જે ચેતના છે, જે વૃત્તિ છે, જે ધર્મભૂત જ્ઞાન છે, અને પુરુષોત્તમ નારાયણની સાકાર દિવ્ય મૂર્તિની સાથે એકાકાર કરી નાખે છે, ત્યારે એને ભગવાન સિવાયના જેટલા કાંઈ સુખ છે ને એ બધા મળ જેવા લાગે, ક્યાંય રસ ન રહે। આ વાત આમ જ છે, આજ કરીએ કે કાલ, આ જન્મે કે આવતા જન્મે કે લાખ જન્મ પછી, આ વાત કરવા જેવી છે। આ વાત કરવામાં વિલંબ આપણે રખાય નહીં, પોહાય નહીં, મેળ ખાય નહીં, બહુ વિલંબ કર્યો જોન, જન્મ મરણ હજી ચાલુ છે મારા બેટાનો। આપણી સાડી કાપીને કંઈક અક્ષરધામના મુક્ત થઈ ગયા, કંઈક ધામમાં વહી ગયા, આપણે હજી આઈ નહીં, હું તું મારું તારું લોચો લેવા સ્વાટ્યા છે, હું આ લોકમાં જ કાઢવાનું છે, આપણા બાપાના બાપાના બાપા મરી ગયા ને હું લઈ ગયા ને આપણે હું લઈ જવાનું છે। જે સદા સાથે રહેનારા છે એ ભગવાનમાં આપણી વૃત્તિઓ આપણે જોડી નહીં, અને આ દેહમાં દુનિયામાં કાંઈક માલ માની ન્યા જ હજી મન જાય છે, આ મોટી ખોટ કહેવાય। કાલથી શિબિર શરૂ થાય છે, આવી ખોટને મૂળિયામાંથી કાઢવાનો ભારે અભ્યાસ કરવાનો મોકો। સાવધાન થઈને આપણે હવે અહીં જ્યાં સુધી રહ્યા છીએ ત્યાં સુધી ક્યાંય બીજે ધ્યાન આપ્યા વિના આપણી ખોટ કાઢવા માટે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિઓને એકાકાર કરવા રાત દિવસ દાખલો કરશું સજાગપણે। પાકું બસ બસ બસ, હે તે સંત એક શ્રી હરિની મૂર્તિમાં સુખ માને છે, અને ભગવાનની મૂર્તિના સુખ સિવાય બીજા જે કોઈ સુખ છે તેને મળ જેવા દેખતા રે ભાઈ, તે સંત ભગવાન સિવાયના અન્ય પદાર્થ માટે ક્યારેય મનમાં ખેદ નથી કરતા। જે ભગવાન સિવાય બીજી કોઈ બાબતનો જેટલો ખેદ ન કરે તેટલા તે સાચા સંત થયા કહેવાય। શું અદભુત વાત કરે, હરિબિન ઓર પદાર્થ હિતા, મન મેં કબૂ નહીં ખેદ કરીતા, હરિબિન ખેદ ન કરે જો જેતા, સંત યહ સત્ય ભયે ઉતેતા। દાદા ખાચાના દરબારમાં લીમડા નીચે શ્રી હરિ સભા કરીને બેઠા છે ત્યારે સૌ હરિભક્તો પૂજા કરે છે। તે પ્રસંગે ગ્રંથકારે ભગવાનમાં જીવ જોડવા વિશે જે થોડું કહ્યું છે તે સાંભળી લઈએ। જ્યાં સુધી પોતાના જીવને ભગવાનના સ્વરૂપમાં નથી જોડતો ત્યાં સુધી બધું નિષ્ફળ જાય છે, ઓલ ટોટલી જીવન। જ્યાં સુધી પોતાના જીવને ભગવાનના સ્વરૂપમાં નથી જોડતો આ જીવ ત્યાં સુધી એ જીવનું બધું નિષ્ફળ જાય, શરીર મન બુદ્ધિ ચિત્ત સગા સંબંધી ઘર બાર મિલકત ધંધા પાણી રૂપિયા આબરૂ બધું ગયું ભાડમાં, અને એ બધું ત્યારે જ સફળ થાય છે જ્યારે જીવ ભગવાનના સ્વરૂપમાં જોડાઈ જાય। ભગવાનમાં જીવ જોડ્યા વિનાની જેટલી વાત હોય તે બધી નિષ્ફળ વાત કહેવાય, મિથ્યા વાત કહેવાય, નકામી વાત કહેવાય, તે સત્સંગે કરીને જણાય આવે છે, બાકી કોઈ વાતે ન જણાય કે આ બધું ખોટું છે। આવી વાત કરી, ગઢપુરમાં શ્રીહરિએ ટૂંટિયા નામનો રોગ ગ્રહણ કર્યો હતો, મહારાજ પોતે માંદા પડ્યા, ટૂંટિયાને સેવા આપી, શ્રીહરિ અત્યંત પછી ઝાડાને ઉલટી કરતા, કારણ કે હમણાં દેહ પડી જશે એવું બતાવતા. હો, જાણે કે હમણાં દેહ પડી જશે એટલી બધી ઉલટી થાય, ઝાડા થાય, આવું તૂટ્યું થયું હતું મહારાજને. શ્રીહરિથી ગરમી સહન થતી નહીં, તેથી ઠંડક માટે પાણી છટાવી તંબુ કરાવી એમાં બેહતા. એ વિરણના પંખાથી પાળાઓ ઠંડો પવન નાખ્યા કરતા. શ્રીહરિની મૂર્તિ ઓળખાય નહીં એવી અતિશય દુબળી થઈ ગઈ ઝાડાને ઉલટી કરી કરીને. ભાઈ, આવી રીતે ત્રણ દિવસ વીત્યા પછી શ્રીહરિએ કંઈક વાતો કરી. આવો રોગ ગ્રહણ કર્યો ને ભગવાન હુકી ગયા, ઓળખાય નહીં એવા થઈ ગયા. કેવી લીલા! ત્રણ દિવસ ગયા પછી મહારાજે વાતો કરી. તે વખતે શ્રીહરિએ મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી અને પ્રેમાનંદ સ્વામીને એમ કહ્યું કે તમે બધા વાજિંત્રો લઈને આવો અને કીર્તન ગાન કરો. કીર્તન ગાન અમારે કીર્તન સાંભળવા. પછી સંતોએ કીર્તન ગાયા, તે સાંભળીને શ્રીહરિએ કહ્યું કે હવે કીર્તન રાખો. આહા, આ જોઈને શ્રીહરિએ પ્રસન્નતારૂપી ફળ વિશે સંતોને કહ્યું. સંતો, હે સંતો, ભગવાનની પ્રસન્નતા તે સર્વોત્તમ ફળ છે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ચરમ કક્ષાનું ફળ હરિપ્રસન્નતા, હરિરાજી થાય. તે સિવાયના બધા જ ફળ ન્યૂન છે, ન્યૂન, બધા જ ફળ ન્યૂન છે. મહારાજ રાજી થાય, આ આપણા માટે મોટામાં મોટી પ્રાપ્તિ, મોટામાં મોટું સુખ પામ્યા. આનાથી વધારે કોઈ પ્રાપ્તિ, કોઈ સુખ, કોઈ વાત, કોઈ પદવી છે જ નહીં. આ વાત આમ છે, આ વાત કોઈના જીવમાં ઉતરી ગઈ હોય ને તો એ આખો બદલાઈ જાય. એ માનવ મટીને મુક્ત થઈ જાય, એ મુમુક્ષુ મટીને મહામુક્ત બની જાય, એ આ લોકનો જીવ મટીને અક્ષરધામનો અનાદિ મુક્ત બ્રાજ બની જાય. આ વાત આવી છે. એક લટક લાગી જાય ને કે મારે મારા નાથને, હરિના રાજીપાને બસ જોઈએ છે, બીજું જોતું નથી. ભગવાનની પ્રસન્નતા રૂપી ફળ સિવાય બીજા ફળની જ્યાં સુધી ઈચ્છા રહે છે, સાંભળજો સાંભળજો, આ તમારા મારા માટે કેવી અદ્ભુત વાત કરે છે મહારાજ. ટૂંટિયાના રોગ પછી એ ભગવાનની પ્રસન્નતા રૂપી ફળ સિવાય એક્સ વાય ઝેડ બીજા કોઈ પણ ફળની ઈચ્છા જ્યાં સુધી રહે છે ત્યાં સુધી તે બાળબુદ્ધિ છે, બાળબુદ્ધિ છે, અજ્ઞાની છે, મૂરખ છે. કદાચ મારો ને તમારો આમાં નંબર હોય, હોય જ. આપણને હજી ભગવાનની પ્રસન્નતા સિવાય બીજી ઘણી બધી ઈચ્છાઓ રહ્યા કરે છે, સંકલ્પથી આ કરે છે, મનથી આ કરે છે, ગમે જ બીજો. માટે આપણે હજી અજ્ઞાની, મૂરખ ને બાળબુદ્ધિ જ છીએ. આ જો સ્વીકારીએ તો આપણામાં કંઈક ફેરફાર થાય. દોષને સ્વીકારવા જ નહીં તો દોષ ટળે ક્યાંથી? જ્યાં સુધી માણસ બાળબુદ્ધિ રહે ત્યાં સુધી તેને ભગવાન સંબંધી સુખ યથાર્થ રૂપમાં આવતું નથી. જો આપણને યથાર્થ રૂપમાં ભગવાનનું જેવું હોય એવું સુખ નથી આવતું તો સમજી જ લેવાનું, હજી આપણે બાળબુદ્ધિ છીએ. અને તેને સત્સંગ મળ્યો હોય તો પણ તે પોતાને રાખ માને છે, કારણ કે શત્રુ માથું ઉઠાવવા દે નહીં એટલે રાખ પણ રહે. આ વાત આમ છે. વાસના ટળે નહીં, પંચવિષય મટે નહીં, અને ભગવાનમાં એકાકાર થવાય નહીં ત્યારે ક્યારેક એમ થઈ જાય કે હવે ક્યારે આ બધું ટળશે, રાખ પણ થઈ જાય. આવી વાત છે. માટે આપણે સાવધાન થઈને એક વાત સમજી લેવાની છે કે મહારાજને રાજી કરવા સિવાય હરામ આપણે કાંઈ કરવાનું નથી, બીજા કોઈને રાજી કરવાના જ નથી. બીજાને રાજી કરીએ તે ભગવાનને નાતે, બાકી આપણે એકને જ ખુશ 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 ખુશાલ કરી દેવાના છે. આજ કરીએ ભાઈ, કાલ કે લખો જન્મ પછી. જ્યાં સુધી માણસ બાળબુદ્ધિ રહે ત્યાં સુધી તેને ભગવાન સંબંધી સુખ યથાર્થ રૂપમાં આવતું નથી. માટે આપણે બાળબુદ્ધિ મટવું જ છે, યથાર્થ સુખ લેવું જ છે. બરાબર? ગઢપુરમાં શ્રીહરિ ટૂંટિયાના રોગ દરમિયાન પણ રોજ સવારે અને સાંજે સભા કરાવતા, બોલો, અને ગરબીના કીર્તન ગવડાવતા. ત્યારે શ્રીહરિ કહેતા કે જેટલા સંતોને સભામાં ઊંઘ આવે, હે સાંભળો, જેટલા સંતોને સભામાં ઊંઘ આવે તો તેણે તરત ઊભા થવું અને પાછળ જઈને ઊભા રહેવું. ગમે તેવા મોટા સંત હોય તેને પણ જ્યારે ઊંઘ આવે અને જો તે ઉઠે નહીં તો એની પાસે બેઠેલા હોય ને એને એને ઉઠાડવા. અમારી આજ્ઞા જ મહારાજ કે, એવું અમે કહીએ છીએ. મોટા હોય તો એ શું થઈ ગયું, ઊંઘતા હોય કે ઊભા થાવ. જેને ઊભા રહેવા છતાં પણ ઊંઘ આવે તો સભામાં પ્રેમથી આખી સભાને 10 દંડવટ કરવા. સાંભળજો, સ્ટેપ બાય સ્ટેપ 10 દંડવટ કરવા સભાને. દંડવટ કર્યા પછી પણ જેને ઊંઘ આવતી રહે તો તેને સાથે એક જોડ લઈને ઉન્મત ગંગા નદીમાં ટાઢા પાણીમાં નાઈ આવવું. એકલા નહીં જવાનું, જોડ લઈ જવાની. નાઈને આવીને વળી કથામાં બેહેન તોય ઊંઘ આવે તો તેને સભામાં બેહવું નહીં. ઊંઘને માથે આટલો દંડ છે. બોલો, આ મારા ખુરશી વાળા તો લાંબા છે, નાખોરા બોલાવા માંડે. બોલો, ઉઠે કોણ મારો બાપો? આટલો દંડ છે આને માથે. વળી શ્રી હરિએ સભામાં શિષ્યની સમજણ વિશે વાત કરતા કહ્યું, હવે ચેલાને મહારાજ કહે છે કે કેટલી પ્રકારના અપરાધો છે, તેની જેને લગાર પણ ગમ ન હોય, તે સાધુ થઈ ગયા હોય તો પણ તેનાથી અપરાધથી આવીને રહે નહીં, માટે માથે ગુરુ રાખવા. હો, પ્રકાર બહુ છે અપરાધોના, સૂક્ષ્મ અપરાધો છે, સૂક્ષ્મ દ્રોહ છે, એની જેને લગારે ગમ નથી અને માળા સાધુ થઈ ગયા હોય અને પાછા એકલા પોતે ગુરુ થઈ જાય, સ્વયં સદગુરુ, હે એવાને અપરાધની કાંઈ ગમ રહેતી નથી, તેનાથી અપરાધ થયા વિના રહેતા જ નથી, અપરાધ થતા જ કરે છે, તોય માળો સમજતો નથી. પોતે સાધુ થયા તો પણ બીજા વડીલ સંતને સાંભળજો, પોતે સાધુ થયા તો પણ બીજા વડીલ સંતને મન કર્મ વચનથી ગુરુ કરવા. ગુરુ વિનાના તો બહુ છે આપણા સંપ્રદાયમાં, જેન માથે કોઈ ગુરુ જ નથી, એકલ મળો બધા. ગુરુને મૂકી મૂકીને એકલા એકલા થઈ ગયા ટેહાડા કરવા, પોતાની રીતે મનમાં એના સાધનને ભજન કરવા. એને એમ કે આમ અમે કલ્યાણ કરી લે, આમ એમ કોઈને ભેળવ ન ફાયું. બોલો, મહારાજ કે આવું ન હાલે. વડીલ સંતને મન કર્મ વચનથી ગુરુ કરવા, એકલમણ નહીં થવાનું. કેમ જે જ્યારે શિષ્ય થઈને રહીએ ત્યારે ગુરુ સર્વ અપરાધને બતાવે છે, સ્વભાવને બતાવે છે, દોષો ઓળખાવે, ઉપાય બતાવે, ટળાવે, ચોખ્ખા કરે, કલ્યાણ કરે. શિષ્ય થાય તો કરે, નહીં કોણ કરે? આને ચેલા થવું નહીં, કોઈનું ધાર્યું કરવું નહીં, મન કેમ કરવું? ત્યારે એના દોષ કોણ ઓળખાવે, કોણ ઉપાય બતાવે, કોણ ટળાવે, કોણ ચોખ્ખો કરે, કોણ ભગવાન બેટાડે, કયો જોઈ? શિષ્ય થઈને શિષ્યની રીત પ્રથમ શીખવી. શું કીધું? હા, પહેલા શિષ્યની રીત શીખવી. આ તો પૂરી શિષ્યની રીત શીખ્યા ન હોય ને ગુરુની રીત શીખવા માંડે. આમ એક માળા આણી કહો ને એક માળા આણી કહો, હું ગુરુ હોઉં તો આવો. એટલે પહેલા ચેલો થાય, ચેલો થતો. શિષ્ય થઈને શિષ્યની રીત પ્રથમ શીખવી, કારણ કે શીખ્યા સિવાય શિષ્યની રીત અને શિષ્યના ગુણ આવતા નથી. બોલો. અને ઘણાને જોજો, સલાહ દેવાનો બહુ શોખ, સસ્તામાં સસ્તી સલાહ. સલાહ દેવા વાળા હાંજ પડે હતર મળે, પણ મદદ કરવા વાળા કોઈ ન મળે. આ તમને કીધું, જે કોઈ બાબત છે તે સુધાર્યા સિવાય ક્યારેય સુધરતી નથી, સુધારવી જ પડે એમાં ધ્યાન દઈને. કોઈ પણ વાત સુધાર્યા વગર એની મેળે સુધરી જતી નથી, અને સુધાર્યા વિનાની જે કોઈ પણ બાબત હોય તે યોગ્ય સમયે ઉપયોગમાં આવતી નથી. એ ઉપયોગી થાય જ નહીં. બોલો, આખા દુધિયાનું શાક થાય? સુધારવું જ પડે. હા, અને સુધારીને શાક કર્યું હોય તો ઉપયોગમાં આવે, એમનામ દૂધિયું પડ્યું હોય તે કાંઈ ઉપયોગમાં આવે? વાત આમ છે, એમ દરેક માણસ જો સુધરેલો હોય તો ભગવાનના ધામમાં જાય, સુધર્યા વગરનું કોઈ જાતું નહીં. આ સત્સંગ જે બીજાનું શીખવેલું શીખે એવા મનુષ્યને માટે છે. આ સત્સંગ શિષ્ય થાય એને માટે છે, ગુરુ થાય એના માટે નથી. બીજા કોઈક શીખવાડે ને જો શીખે ને એવા હોય ને એના કામનો છે સત્સંગ. તથા એવા પશુને માટે પણ આ સત્સંગ છે. જો આપણે પલોટીએ એમ, જો પલોટાતો હોય ને તો એ પશુ પણ આ સત્સંગને માટે ઉપયોગી થાય એવો છે, કહેતા સત્સંગી થાય એવો છે. પરંતુ જે બીજાનું શીખવું પણ ન શીખે એવા મનુષ્ય હોય યા પશુ હોય, એના કોઈના માટે આ સત્સંગ નથી. એ સત્સંગના કામના જ નથી. માણા ગધેડા કોઈ મનુષ્ય હોય કે પશુ હોય, પણ જે મોટાનું કહ્યું ન કરતો હોય તે ભલે ને જિંદગી ભર ભેળો અરે ભેળો, છતાં તેના ઉપર ક્યારેય રાજીપો થતો નથી. સાંભળ્યો કે નો સાંભળ્યો? જો દોહરો ગાવ. મનુષ્ય રૂપ પશુ હોય કે કહત ત્યું કરત નહીં, પ્રસન્નતા હોત ન યહ પર ભેગે રહે મર્મહી. ભલે માલકર ભેગો રહ્યો કહીએ એમ કરે નહીં, એના ઉપર કોઈનો રાજીપો થતો નથી. ઘણાના તો મનમાં એવું જ છે, કોઈનો રાજીપો થાય ન થાય કાંઈ નહીં, મારો મારા ઉપર રાજીપો છે કે નહીં, દંશે મને પતી ગયો. ઘણા તો પોતાને જ ખુશ કરવા હારું હળિયા પાટી કરે છે. બોલો, કોઈ બીજાને ખુશી આપવી કે ખુશ કરવા કે મદદ કરવી કે સેવા કરવી કે બીજાનું હારું કરવું, બીજાને આગળ લઈ જવા, બીજાને મદદરૂપ થવું, આવું તો ઘણાને માળાને હોણું આવતું નહીં, હોણું. બોલો, સત્સંગમાં આવ્યા છે તોય પણ આની આ વૃત્તિ સાથે હું મારું હારું કરી નાખું, કઈ રીતે કરી નાખું, બીજાનું જતા હોય થાય, આવા જ હાવ મતલબિયા સ્વાર્થિયા લબાડ. આમાં ચોખ્ખું લખ્યું કે મનુષ્ય હોય કે પશુ હોય, પણ જે મોટાનું કયું ન કરતો હોય તે ભલે જિંદગી ભર ભેળો રહે, અંદર રહે, છતાં તેના ઉપર ક્યારેય રાજીપો નથી થતો. વળી શ્રીહરિ એ જ સભામાં વાત કરવાની આવડત વિશે બોલ્યા. સાંભળો, માપ બાર જેટલી વાત કરવામાં આવે છે તે વાત અકાજમાં ખપી જાય છે. વાતનું પણ એક માપ હોય છે, આટલું જ બોલાય, એટલા જ શબ્દ કહેવાય, આવી રીતે જ કહેવાય. ઘણાને બોલ્યાનો ઠા નહીં, બોલવા માંડે જાણે ભહવા માંડ્યો, કેટલું ભહવું એની ભાન નહીં, ત્યાર પછી માપ રહે નહીં. માપ બારો જાય એટલે કાજ થવાને બદલે અકાજ થાય. માટે સત્સંગ નિત્ય નવીન રહે પણ ક્યારેય તેની અરુચિ ન થાય એવી વાત કરતા આવડે તે હકીકતમાં વાત કહેવાય. જોયો, સત્સંગ હંમેશા નવો નવો રહે પણ ક્યારેય તેની કોઈને અરુચિ ન થાય એવું જો બોલતા આવડે ને તો એ વાત કરતા આવડ્યું કહેવાય હકીકતમાં. પણ જેનાથી અરુચિ પેદા થાય, ડખો થાય, એવી વાત તો ઉત્પાત કહેવાય. ઉત્પાત એ વાત ન કહેવાય, વાત તો એકની એક હોય પણ તે વાત કરવાની કળામાં તેની કરામત રહી છે. બોલો, લ્યો, વાત એકની એક હોય, એક જણો કરે તો એમાંથી સુખ સુખ થઈ જાય ને બીજો કરે તો દુઃખ દુઃખ થઈ જાય. આખી આવડત ઉપર છે, એની એ જ વાતથી પરસ્પર વેર થાય પણ જો કરામતથી વાત કરતા આવડે તો તે ચાહે તેવું વેર થયેલું હોય તો પણ તે બંનેના વેર મટી જાય ને તે એક થઈ જાય. વાત કરતા આવડવું પડે. શ્રી હરિએ મનમુખીને થતા નુકસાન વિશે થોડો પ્રકાશ પાડ્યો, આપણે સંભળાવું. જે મનમુખી વર્તે છે તે સંતમાં રતિ ભાર પણ સંતપણું રહેતું નથી, ભલે સાધુ હોય પણ મનમુખી વર્તમાં માંડ્યો તો સમજી લેવાનું કે એનામાં એક રતિ ભાર પણ સંતપણું રહે નહીં, રહે જ નહીં. તે પોતાનું મન જેમ કહે તેમ કરતા રહે છે, ત્યાં સંતપણું ન હોય. સંત કે એમ કરે ત્યાં સંતપણું હોય, પોતાનું મન કે એમ કરે ત્યાં શું ધૂળ સંતપણું હોય. જે બીજા સંતને તુચ્છ માની પોતે મનમુખી વર્તતો હોય તેને સંતો મનમુખી જાણીને તેનો ત્યાગ કરી દે છે, એવાને તજી જ દેતો. જેનો સંતો ત્યાગ કરે છે તેનો ભગવાન પણ ત્યાગ કરી દે છે. સાંભળ્યું તમે? જેનો સંતો ત્યાગ કરી દે તેનો ભગવાન પણ ત્યાગ કરી દે છે. કદાચ ભગવાન કોઈકનો ત્યાગ કરી દે તો સંતો એને જાળવી લે છે, બચાવી લે છે. સંતો ત્યાગ નહીં કરી દેતા, પણ સંતો જો ત્યાગ કરી દે તો ભગવાન પણ એનો ત્યાગ કરી દે. આ વાત છે, ઘણી જગ્યાએ છે, માટે સમજવી, સમજવા જેવી છે. સંત કરત રહે ત્યાગ જાકે, ભગવાન કરત ત્યાગ તાકે. સંત ભગવાન ત્યાગત જબહું, મનમુખી ટકી શકત ન તબુ. અને જ્યારે ભગવાન અને સંતો બે જેનો ત્યાગ કરી દે મનમુખી માણસ પછી કલ્યાણના માર્ગમાં સત્સંગમાં મંડળમાં ટકી શકતો નથી. આજ કે કાલે અને અહીંથી ભાગવું પડે, નીકળવું પડે, આગા જવું જ પડે. પછી તો તેને આ સત્સંગ દોષરૂપ ભાસે જ માળાનું, અને પોતામાં અપાર દોષ ભર્યા હોય, હો અપાર, તો પણ પોતે પોતાને ઘણો હારોન ડાયો માને, આવી કઠણાઈ થાય. ગ્રંથકાર વૃત્તિ પરોવા વિશે વાત કરે છે. આ છેલ્લી વાત પછી કથા પૂરી. ધ્યાન દો, ભગવાનની મૂર્તિનું યથાર્થ વર્ણન કર્યું હોય તેવા પદને કોઈ વૃત્તિ પરોવીને ગાય, સાંભળજો, ભગવાનની મૂર્તિનું યથાર્થ વર્ણન કર્યું હોય એવા પદને કોઈ પ્રેમથી વૃત્તિ પરોવીને ગાય તો તે ભક્ત સમાધિ કરતા પણ 100 ગણું વધુ સુખ પામે, 100 ગણું. એવું એ પદમાં દૈવત હોય છે, એવા એ પદો છે. જે મનની વૃત્તિને તેમાં નથી પરોવતા તેને તે સુખ અનુભવાતું નથી ભાઈ. ભગવાન સંબંધી જેટલી વાત છે તેમાં અપાર સુખ રહ્યું છે. ભગવાન સંબંધી વાતમાં ઇતિ શ્રી હરિચરિત્રામૃત સાગર ગ્રંથે 21મો પુર સંપૂર્ણ. સહજાનંદ સ્વામી મહારાજ.